हे अंतर्यामी आनंद कंद, अनंत ब्रह्मांड नाथ, सर्वकर्ता एक श्री हरि, सदा रहया छो संगात। प्रीतम प्राण मारा आत्मा, तमे छो सुखनु कंद, सदा आनंद आप जो प्यारा स्वामी सहजानंद। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरि कृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय, श्री हरि कृष्ण महाराज की जय। वाला भक्तों, पवित्र शिक्षा पत्री में अपने हवे आगळ भगवान स्वामीनारायण की आज्ञाओं ने सांभळीशुं।
વળી મારા આશ્રિત નર નાર રે, તેણે કરવો નહીં વ્યભિચાર રે, દ્યુતાદિ કવ્યસન ને મેલી રે, ત્યાગો કેફ થાવો નહીં ફેલી રે, ગાંજા ભાંગ મફર માં જમ રે, ચડે કેફ તે તજો કહું તમને રે, જેના નજળે હોય વટાળ રે, તેના ખાવું પીવું કોઈ કાળ રે, હરી પ્રસાદી ને ચરણામૃત રે, જાતિ વટાળે તજ હું તરત રે, જગન્નાથપુરી ને માહી રે, હરિ પ્રસાદ નો દોષ નાહી રે, ઓ હરિ પ્રસાદ નો દોષ નાહી રે,
આટલી કલમો આપણે સાંભળી, પહેલી વાત ભગવાને એ કરી કે અમારા આશ્રિત એવા જે નરનારીઓ તેમણે વ્યભિચાર ન કરવો, ભગવાનને આ નહીં ગમતું, આ પાપ છે। શાસ્ત્રોમાં આનું બહુ મોટું પ્રાયચિત લખ્યું છે અને બહુ જબરો દંડ લખ્યો છે। યમપુરીમાં એને બહુ દુઃખ દેવામાં આવે છે, ઘણાને આ નહીં ખબર, એ આ બાબતને હાવ સામાન્ય સમજે છે, આ બાબતને એ લોકો હાવ સામાન્ય સમજે છે અને એમ માને છે કે એમાં શું થઈ ગયું, એમાં શું બગડી ગયું। ભાઈ આમ કાંઈ થઈ જતું નથી, આમ કાંઈ બગડી જતું નથી, પરંતુ આધ્યાત્મિક જગતમાં એ બહુ નુકસાન કરે છે। વ્યવહારમાં તો એવા લફંગે લફાંગા ભેગા થઈ જતા હોય અને કોઈને આ ભળશેટ કે પાપ કે કાંઈ શરમ ન હોય તો એનું તો કાંઈ બગડી જતું નહીં. આઈલું ગધેડાનું મોઢું કૂતરે સાંટ્યું એમાં કોનું બગડી ગયું? પરંતુ આધ્યાત્મિક જગતમાં આ નુકસાન બહુ છે. એક તો જાણે પંચ વિષય જ ભગવાનને પામવામાં ખતરનાક નડે છે, અને એ પંચ વિષયની છૂટ જીવને એટલા માટે આપી છે કે જીવ એના વિના રહી શકતો નથી. એટલે શાસ્ત્રીય મર્યાદા બાંધીને છૂટ આપી. પંચ વિષય જ નડતર છે, માયિક પંચ વિષય. એટલે છૂટ આપી પરંતુ મર્યાદા બાંધીને કે ભાઈ આવું હોય તો આવું એમ. તો વાલા ભક્તો, વ્યભિચાર એ મોટો દોષ છે અને ઘણાય નર નારીઓ જાણતા નથી. સત્સંગી થયા હોય તોય, સત્સંગી હોય તો અભાગ્ય કુસંગી જેવા હોય, એના વિચારો જ ભંગારિયા હોય. એ એને પાપ જેવું કહેતા નથી, કેમ જે એવું માને છે કે એમાં શું એમ, એ તો પ્રેમની વાત છે, શાંતિની સુખની વાત છે. પ્રેમને સુખ અને શાંતિનો બધા ઉપર અધિકાર છે, જેને જ્યાંથી પ્રેમ સુખ શાંતિ મળે ત્યાંથી લેવી જોઈએ, એમ એક વિચારધારા છે. અમુક સંપ્રદાયની એવી વિચારધારાઓ છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણ એ વિચારધારા સાથે સહમત નથી. એ ના પાડે છે કે વ્યભિચાર તમે કરશો નહીં. અને ભગવાન સ્વામિનારાયણની વાતને બહુ જાજા શાસ્ત્રો સપોર્ટ કરે છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણના સત્સંગીઓએ આ પાપ તજવું જોઈએ. ઘણાય મંદિરમાં આવતા હોય, ભક્તિ કરતા હોય, સત્સંગ કરતા હોય, બધી વાત સાચી, પણ આ લફરા તો એના ચાલુ જ હોય. પ્રાયચિત લઈ જાય, પાછા પ્રાયચિત કરે નહીં, લફરા ચાલુ રાખે. પાછું પ્રાયચિત કર્યું હોય, કરતા હોય તો એ લફરા ચાલુ હોય. એટલી બધી કમજોર વ્યક્તિઓ હોય છે કે બસ એનાથી એ પાપ છૂટતું જ નથી. કેટલા ભયંકર વાસનાવાળા છે. હવે એને અક્ષરધામ કેવી રીતે મળે બોલો? માય એના કારણ શરીરમાં આ વાસના એટલી બધી દરિયા જેટલી હોય, એ રોકી રોકાય નહીં. માટે પરમેશ્વરના ભક્તને તો વાસના માત્ર બાળીને ખાક કરવાની છે, અલા પોતાની પત્નીનું સુખ એ વિષય છોડવાના છે, કેવળ બ્રહ્મરૂપે થઈને ભગવાનની મૂર્તિ ધારવાની છે. એમાં પરાંગના સંગની છૂટ તો હોય જ ક્યાંથી આ માર્ગમાં? એ તો થાય જ કેવી રીતે? આ તો ભગવાનના સાક્ષાત્કારની વાતું છે. ભગવાનને મેળવવા માટેનો આ દિવ્ય સત્સંગ અને સંપ્રદાય છે. આ કાંઈ કેવળ આ લોકના સુખને મેળવવા કે આ લોકની ક્રેડિટ જમાવવી કે આ લોકમાં જીવો ત્યાં સુધી બસ તમે બધી રીતે આનંદિત રહો એવી કોઈ સંસ્થા કે એવી કોઈ વ્યવસ્થા નહીં. આ તો પરમાત્માના દિવ્યાનંદને માણવા પામવા માટેનો દિવ્ય માહોલ, એને કહેવાય સંપ્રદાય સત્સંગ. એમાં તો વ્યભિચાર હાલે જ નહીં. ગાંધીજી જેવા એક સમાજની સેવામાં ઝંપલાવનાર માણસે આની જો કડક શબ્દમાં ટીકા નિંદા કરતા હોય તો તમે તો સંપ્રદાયના બધા સત્સંગીઓ છો, તમને આની હૂગ હોવી જ જોઈએ, આ ગમવું જ ન જોઈએ. આવા વિચાર આવે ત્યાંથી બળતરા શરૂ થવી જોઈએ. આ સત્સંગમાં એવા ઘણા નરનારીઓ છે કે જેમને પોતાના ધાર્મિક જે પતિ પત્ની ધર્મથી જોડાયેલા એમના વિચારો આવે તો એ બળતરા થાય છે કે ભગવાન કેમ મને ભૂલાય છે ને આ કેમ સાંભળે છે. તો અમુક કર્મની કઠણાઈ વાળાને પરનારીના વિચારો નહીં, પરનારીના ભોગ કે પરપુરુષના ભોગ સુધીની ક્રિયામાં કંઈ વિચાર કે બળચિરાગ પસ્તાવો થતો નથી, નફટો નથી. એને એમ નથી થતું કે હું ભગવાનની હામું ને સંતોની હામું આંખ કેમ મેળાવીશ, મેં એમને નથી ગમતું એવું કર્યું છે, હું ભક્તિ માર્ગમાંથી ભ્રષ્ટ થયો છું, હું અક્ષરધામનો પાત્ર નથી રહ્યો, એમ એને જરાય વિચાર નહીં આવતા. અને શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકામાં સતાનંદ સ્વામી એવું લખ્યું કે પરનારીનો કે પર પુરુષનો સંગ કરે એમાં એના જેટલા રૂમાડા હોય એમાં એક એક રૂમાડે 10-10 હજાર વર્ષ સુધી એને નરકમાં પીડાવવું પડે છે, હડવું પડે છે, રીબાવવું પડે છે. ને ભાગવતમાં એમ કીધું કે પરનારીનો મનથી અસંગ કરે કે પરપુરુષનો મનથી અસંગ કરે તો એને જમપુરીમાં લાલ ચોળ તપાવેલો પુરુષ કાં તપાવેલી સ્ત્રી કરીને એની વારે 1000 વાર બટ લેવડાવે છે, 1 વારની 1000 વાર બાળી નાખે. આપણે અહીંયા પ્રીતમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રદર્શનમાં યમપુરીનું દ્રશ્ય કર્યું હતું, ત્યાં એ વાત બતાવી હતી કે ભાઈ આવા જબરા દંડ મળે છે. અને ભગવાને મૂકેલા એડ્જ જેવા તો અહીં તમને અનુભવાય છે, ભયંકર દંડ. પરમેશ્વરે બહુ કંટ્રોલ કરવા શાસ્ત્રોમાં વિધાન કર્યા, મોટા પુરુષોએ બૂમબરાડા પાડ્યા, પ્રજા સમજી જ નહીં. અને આધુનિકને સુધરેલી દોડડાઈ પ્રજાએ તો વળી આ વાતને તો એટલી બધી આમ સહજ લઈ અને આ વાતને રોકનારાઓને મૂર્ખ ગણ્યા. સમજાણું કે હિન્દુ લોકોએ આ આમથે આમથું ઠોકી બેહાડેલું તું જ છે કે એક પતિને એક પત્નીને જ પામવું, કુમારિકાએ બીજા કોઈની હારે આ સુખ નહીં લેવાનું, ખોટી બધી રીતો છે કે આમ એમ કરીને ઘણાએ તો બહુ ભાષણો ને બીજું ત્રીજું પુસ્તકો ને આ ને તે ભ્રષ્ટવાડામાં બહુ જ જોર માર્યું. ત્યારે પરમેશ્વરને એમ થયું કે હવે આને બધાને વિતાડી દેવી પડશે, આમ નહીં ગાંઠે. એવો ભયંકર રોગ અત્યારે મૂક્યો કુદરતને, પરમેશ્વરને કોણ પોગે. બોલો, ડાય ડાય માંડ્યા વાતો કરવા, જીવન સાથી એક જ રાખો, નાના રખડો ને ગધેડાને જેમ બધે નાના રખડો. દુનિયાભરમાં મોટો રાક્ષસ એડ, મોટો ડાસુ ફાડીને બેઠો છે. બોલો, જેને કાંઈ આભડ છે નથી ને બધા મરવાની બી કે સીધા થઈ ગયા. હા, બીવે છે કે આ ભાઈ જે રખડાય નહીં એમ આમાં મોત થાય, સીધા આવ્યા. નહીતર તો આ એડ્સ ન હોત ને તો તમે કલ્પના કરો માણસ ક્યાં પૂગત. હવે શાસ્ત્રોએ કે સાધુએ કે સંપ્રદાયવાળા માણસોએ નહીં કહેવું પડે, એની મેળે મેળે એ બધા સંમેલનો ગોઠવશે ને ભાષણો કરશે, એમાં એની મેળે મેળે કહે કે આપણા શાસ્ત્રો કહેશે વાત સાચી છે. હું વેશ્યાવાળો બંધ કરો એમ ના શાસ્ત્ર કે દાડા ના કે તમને કોડાઓ આ જ ભાન હુજી. માણસ કાંઈ પરમેશ્વરને પહોંચવાનો છે? પરમેશ્વરે કીધેલી મર્યાદામાં એણે રહેવું જોઈએ, એમાં જ હિત છે. હિત પોતાનું વિચારીને રહેવું જોઈએ. ભગવાનને કે મોટા સંતોને કોઈ સ્વાર્થ નહીં, એ આપણને દુઃખી કરવા માગતા નથી. એટલું નહીં, બલ્કિ આપણે સુખી થતા હોઈએ તો એને કંઈ ઈર્ષ્યા હોતી નથી, એ આપણા સુખમાં અવરોધક કદી બને નહીં, એ તો આપણને વધારે 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 સુખી કરવા માગે છે. પરંતુ પરનારીઓના ભોગથી પરપુરુષના ભોગથી કોઈ સુખી નથી થતું, એમાં તો રોગ થાય છે, ઉદ્વેગ થાય છે, એકાબીજીના ખૂન થાય છે, એકાબીજીની આબરૂ ઉપર પાણી ફરી જાય છે, લોકો વિશ્વાસ કરે નહીં, કંઈક કલહ, કંઈક કલેશ, કંઈક કુટુંબો બરબાદ થઈ જાય છે, કંઈકના છોકરા રદળી જાય છે, કંઈક સ્ત્રીઓ જિંદગીભર પસ્તાઈની ખાઈમાં પડે છે, કંઈક પુરુષોની આખી જિંદગી ફેલ થઈ જાય છે, કંઈક કુટુંબો આ સમાજમાં બિલકુલ નકામા થઈ જાય છે આ વાસનાથી નહીં કંટ્રોલ થયેલા માણસોના કારણે. બહુ ઇતિહાસો છે. માટે કોઈ પ્રકારે આ સારું નથી, સામાજિક રીતે નહીં, કૌટુંબિક રીતે નહીં, અંગત પતિ પત્નીના દાંપત્ય જીવનની રીતે નહીં, સ્વાસ્થ્યની રીતે પણ નહીં, માનસિક શાંતિની રીતે પણ નહીં, શાસ્ત્રીય રીતે પણ નહીં, આધ્યાત્મિક પરમેશ્વરને પામવાની રીતે પણ નહીં, કોઈ પણ રીતે વ્યભિચાર સુખદાયક નથી. ભલે દોડડાયા હોય કહેતા હોય, તમને ન રહેવાતું હોય તો પરણીને સ્ત્રી કરો, અને એની સાથે શાસ્ત્રમાં લખેલી મર્યાદા પ્રમાણે તમે જીવો. આ તમને વિષયના સુખ માણ્યા પછી વિષયમાંથી વૈરાગ્ય પામીને પરમાત્મામાં ગાઢ પ્રેમાળા થવા માટેનો ઉપાય છે. માટે ભગવાન સ્વામિનારાયણની વાતને કાનમાં લેજો, મહેરબાની કરીને વ્યભિચાર કરશો નહીં, કરતા હો તે બંધ કરો, વહેલી તકે બંધ કરો. ઘણા તો એવા હાવ લપોડ જેવા હોય ને કેમ દુઃખ થાય, લે તો તું નરકમાં જાયશ ને એને નરકમાં નાખીશ, એનો તને કાંઈ શરમ નહીં કે એનો આત્મા દુભાય. હું તમને સવાલ કરું કે તમને એવી ગાંઠ થઈ હોય કે એ ગાંઠને જો ન કાપી નખાય તો તમારું મૃત્યુ થાય એમ હોય, અથવા તો તમે બહુ દુઃખી થાવ એમ હો, તો એને દુઃખ થાય એમ સમજીને એ ગાંઠ રવા દેવી? ભગવાન સ્વામિનારાયણે કીધું કે કિડિયારાનો રોગ થયો હોય તો એ આટલું અંગ કાપી નાખવું પડે, આંગળા હડી ગયા અહીંથી ઉડાડવું પડે, પછી આપણને એમ થાય કે એનો હાથ કાપી નાખીએ તેને દુઃખ થાય, એનો આત્મા દુભાય, ના કરાય તે હું આંખો હડી જવા દેવાય? એટલું કાપીને એને બાકીનો જ બચાવવો પડે કે નહીં? પણ આ જે વિચાર છે ને એને દુઃખ થાય એ એની વાસના બોલે છે, એનું મન એને ઉલ્લું બનાવે છે, એની વાસના એને ભોપો બનાવે છે. એને ખબર નહીં બિચારાને કે આ મારા મનની મેલી મુરાદ અને છેતરપિંડી છે, મારે એમાં નીકળાતું નથી, એને હું વાળી ટોપલી ઓઢાડીને આમ સરસ બનાવી દઉં છું કે ભાઈ એમાં મને કાંઈ બીજું કાંઈ નથી, પણ એને દુઃખ થાય એટલે રવા દે, એને નરકમાં લઈ જવાની તારી વાસના તને ઊંધા પાઠ ભણાવે છે, એની તને બુઠ્ઠા ખબર નહીં. બહુ મૂર્ખાઓ છે, બહુ મૂર્ખાઓની હારા હારા ભગત ને હારી હારી ભક્તાણીઓ વ્યભિચાર કરે છે. તમને સ્પષ્ટ કહું, તમે એનો કલ્પના કરી હોય ને એવાય હોય છે આમાં. હા, સત્સંગ નહોતો તેથી જે ભૂલ થઈ ગઈ તે, પણ હવે તમે કંઠી પહેરી એટલે નિયમો બધા લાગુ પડી ગયા. પૂજા કરીને તિલક સાંડલો આમ વળગાડ્યો કપાળે એટલે આવા હડા તમારામાં ન જ હોવા જોઈએ. આ તો મંદિરમાં આવતા હોય, સેવામાં આગેવાન હોય, મંદિરના પાછા ટ્રસ્ટીઓ થયા હોય, પાછા સમાજમાં મોટા આગેવાન થઈને સત્સંગ પાછા કરાવતા હોય, સાચું આરે ફરતા હોય, કાંઈ ની કાંઈ એના દાન હોય, કાંઈ એના નામ આવતા હોય, બોલો એનું આખું કુટુંબ સત્સંગી ગણાતું હોય, હા પાછા લહણ ડુંગળીને અડતા ન હોય, પરનારીને વાંધો નહીં કાંઈ, હા હા હવે આવાને તો શું કહેવું, ભગવાન બચાવે આવા લબાડથી. ખરેખર બહુ ખોટું છે, ભગવાનનો ભક્ત તો કેવો હોવો જોઈએ, એનું જીવન કેવું હોવું જોઈએ. માટે સાવધાન, ભગવાન સ્વામિનારાયણ તો એમ કહેતા હતા કે સભા બેઠી હોય એમાં કોઈ સ્ત્રી પુરુષને જો જોવામાં ફેર પડે ને તો એ અમારું મન ઉદાસ થઈ જાય, મનમાંથી એમ થાય કે આખો સત્સંગ છોડીને વ્યા જઈ. વૈદ્યનું 33મું વાંચજો. અને મહારાજ કે આઈના જે છે ને બધા એમની અતિ બ્રહ્મચર્યમાં ડઢતા જોઈને અમે રોકાણા છીએ, નહીતર અમે ભાગી જઈ ગયા છીએ. બોલો, ઘણાય વળી આત્મીય સભ્ય થયા હોય, ઘણાય કાંઈ થયા હોય, પાછા જીવન એના જોવો તો એની વાત જાવે દેવા હોય, સમજે અમથા દંભ જ કરતા હોય, દંભ જ ન કરો ભગતપણાનો. શું પરમેશ્વર તમારા છેતરા છેતરા હે? શું કામ સત્સંગીઓને છેતરો છો, સાધુનું શું કામ છેતરો છો? તમે પાપ કરો છો એ તો પાપ તમારે ભોગવવાનું જ છે, પાછા તમે હરિભક્તોને છેતરો છો એ ડબલ ભોગવવાનું થાય, પાછા સાધુઓને છેતરીને ઉલ્લું બનાવો છો ને એ તો તમારે વજ્રલેપ થાય, એ તો તમને કચડી નાખશે. વ્યભિચારના પાપ કરતા આ પાપ ભૂંડું છે, તમે સાધુ સંત હરિભક્તોને બધાને ઉલ્લું બનાવો એનું. ભગવાન સ્વામિનારાયણે તો ક્યાં સુધી લખ્યું, વચનામૃતમાં કે વિધવા નારીનું તો મન કુમાર્ગને વિશે ડોલતું હોય તો એને સમજાવીને ધર્મમાં રાખો. બોલો. એટલા માટે વ્યભિચારી એ મોટું પાપ છે અને ભગવાનના ભક્તોએ નહીં કરવું જોઈએ. તમને લાખ વ્યક્તિઓ ચાહતી હોય ને તમારા પાસેથી એ સુખની માંગણી કરતી હોય તો પણ તમારે એ ન જ થાય, ન જ કરાય. અને તમે પાછા મનમાં એમ માનો કે એમાં મારો શું દોષ છે, એમના આત્માને શાંતિ થઈ, એનું મને પુણ્ય મળ્યું, આવા પુણ્ય ન મળે, નરકમાં જવાય, એ પુણ્ય ન મળે, સમજ્યા? માટે કોઈ કૃષ્ણ ન થઈ જવું, સમજાણો? રમણીને કહે રાજીકાન પોતે રશિયા થઈને રમે, એ ધંધા ખોટા છે. માટે પરમેશ્વરના ભક્તએ એની મર્યાદામાં જ રહેવું પડે, એમાં ગડબડ હાલે જ નહીં. ભગવાનને પ્રાર્થના કરી, નિયમમાં રહી, તપ કરી, વ્રતો કરી, સદવિચારો કરી, દેહને મળદારૂપ મળમૂત્ર હાડમાંસનો ભરેલો સમજી, આત્માને શુદ્ધ ચૈતન્ય જાણી, શુદ્ધ દિવ્ય ચૈતન્ય આકાર ભગવાન સ્વામિનારાયણમાં જોડવાનો રાત દિવસ અભ્યાસ કરો, રટણ કરો, પરમાત્માનું સ્મરણ કરો, કીર્તન કથા વાર્તા સંતોની પાસેથી બેસીને ઉપાયો લઈને લડીને પણ ઇન્દ્રિય અંતકરણને વશ કરીને ભગવાનમય થાવ. સ્ત્રીમય પુરુષમય જિંદગી મોક્ષકારી નથી. અરે ભગવાન સ્વામિનારાયણે તો ત્યાં સુધી કીધું કે આખો દિવસ આત્મવિચાર કર્યો હોય ને એક ક્ષણવાર જો દેહરૂપ થઈ સ્ત્રીનું ચિંતન થાય તો આખા દિવસના કરેલો વિચાર ધૂળમાં મળી જાય. તમે સાંભળો છો? આ પરનારી નહીં કઈ, આ નડે છે જ આટલું. અને એટલા માટે ભગવાનના ભક્તો આ બાબતમાં જાગે જાગે, એને બળતરા થવી જોઈએ. વિચાર આવે ને એથી બળતરા થવી જોઈએ. પરનારીના રૂપને આંખથી માણવાના વિચાર આવતાની સાથે બળતરા થવી જોઈએ કે મારો હક જ નહીં. આંખથી પરનારીનું રૂપ ભોગવવું ને ન્યાથી પાપ શરૂ થાય છે. બોલો, તમારા નેત્રો પરનારીના રૂપને ભોગવે છે ને, ભલે તમે એને અડતા નથી, કાંઈ નથી કરતા, પણ રૂપમાં આંખીઓ લલચાણ્યા કરે અને ન્યા ફેર્યા કરે સામડામાં તમારા નેત્રની વૃત્તિ, તે શું તમને ભગવાન ભજવામાં બાધક નહીં? એ નુકસાન નહીં? એ નુકસાની મોટી ડુંગરા જેવડી છે તોય દેખાતી કેમ નહીં? કેમ લાજ નહીં આવતી? શું તમે ભગવાનના ભગત છો? શું તમે ભગવાનના સાધુ છો? ખરેખર છો? શું તમારે ભગવાન જ મેળવવા છે? હકીકત છે એ. તમારા આત્માને લાખ વાર પૂછો કે તમારે ખરેખર ભગવાનના દિવ્ય ધામમાં જવું છે તો આ ધંધો બંધ કરો. નેત્રમાં જ નિર્મળતા જોઈ, ત્યાંથી બધે જ નિર્મળતા પ્રવર્ત છે. નેત્રમાં જ રૂપની વાસના હશે તો ચામડામાં સ્પર્શની વાસના ફૂટી નીકળશે, એ રોકી જ નહીં રોકાય. તમારા કાનમાં શૃંગારિક વાસના જો હળવળતી હશે તો તમારી જીભમાંથી શૃંગારિક શબ્દો ફૂટી નીકળવાના, અને એ સુતેલી વાસનાને હામી વ્યક્તિમાં ભભકાવશે ને તમારે વિષય ભભકશે, અને એ ભડકાને તમે આખો દરિયો રેડો ને તોય ઓલવી નહીં શકો. કેમ જે એ તો જન્મ જન્મની રીઢી વાસના છે, સમજાણો? એને ઓલવવા માટેનો ઉપાય હું બ્રહ્મ છું, આ એક જ છે, અને મારે વિશે પરબ્રહ્મ વિલસી રહ્યા છે. બધા શાસ્ત્રમાં આ જ ઉપાય કહ્યો છે. અને ગુણાતીતાનંદ સ્વામીના શબ્દમાં કહું તો સ્વામીએ તો એમ કહ્યું કે જ્યાં સુધી સ્ત્રી એમ માનશે કે હું સ્ત્રી છું ત્યાં સુધી એને પુરુષ જોઈશે જોઈશે જોઈશે, આજની કાલની એને પુરુષની જરૂર પડશે. અને પુરુષ જ્યાં સુધી એમ માનશે કે હું પુરુષ છું ત્યાં સુધી એને સ્ત્રીની જરૂર પડશે, આજ નહીં તો કાલ પડશે, પમદી પડશે, એના વિના રહી જ નહીં શકે. આ વાત છે. અને કહ્યું પાંચ પ્રકારે સ્ત્રી ભોગવે છે, નેત્રથી, વાણીથી, મનથી અને સ્પર્શથી અને સાક્ષાત. નેત્રથી ખરાબ ભાવથી જોવો, એમ પાંચ પ્રકારે પુરુષ ભોગવાય છે અને પાંચ પ્રકારે સ્ત્રી. નેત્રથી ખરાબ ભાવથી પુરુષ કે સ્ત્રી જોયા એટલે ભોગવાના, મનમાં ભૂંડો ભાવ થયો ઘાટ થયા ભોગવવાના એટલે ભોગવાઈ ગયું. નેત્રથી, મનથી, પછી એનો ભૂંડા ભાવથી સ્પર્શ થયો એટલે ભોગવાઈ ગયો. પછી ભૂંડી વાત એની યારે કરી કે ભૂંડી વાત એની તમે સાંભળી એટલે એ ભોગ્યું, અને સાક્ષાત ભોગવાનું એ ભોગ્યું. એટલે આ બધો હળો જ છે ને, બધું નડે જ. ભગવાન બચાવે આપણને, પ્રાર્થના કરો પ્રભુને. અને આ તો ગ્રંથિ છે, આ ગાંઠ ગળ્યા વગર ભગવાન મળે નહીં, સમજાણું. એટલે ભગવાનના ભક્તએ વ્યભિચાર કરવો નહીં. આ આજ્ઞા ઉપર ઘણું બોલીએ તો એ ઓછું છે, પરંતુ આટલે જ છોડી દઉં છું. આટલું સાંભળે ને સમજે તોય માણા જાગી જાય. હવે ભગવાન કહે છે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ, વ્યસન છોડવાની વાત કરે છે. વ્યસન દ્યુત આદિક, દ્યુત એટલે જુગાર. સ્ત્રી વ્યસનમાં આવે છે, પુરુષ પણ વ્યસનમાં આવે છે. પછી બહુ પ્રકારના વ્યસનો છે. ચોરી કરવાનું વ્યસન ગણાય, આમ કંઈક 18 પ્રકારના કહેવાય છે, પણ કોઈ માપ જ નથી, સમજાણું. માટે ભગવાનના ભક્તએ વ્યસન છોડવા. અને બીજી વાત, કેફ કરનારી વસ્તુ ખાવી નહીં ને પીવી નહીં. પછી આટલું લખ્યું, કોઈ પણ હોય પછી જેને ખાવે પીવે કરીને તમને નશો ચડે, એ વસ્તુનું ગમે તે નામ હોય, એ ગમે તે રીતે લેવાતી હોય, તમે લેશો નહીં. એ દાંતે ગહવાતું હોય તોય ગહીશો નહીં. એ ફાકીને લેવાતું હોય તોય લેશો નહીં. એ લિક્વિડ પીવાતું હોય તોય પીશો નહીં. એ ધુમાડાના રૂપમાં અંદર જાતું હોય તો બી છોડી દીજે. એને આમ આમ ગહવાનું હોય તોય તમે ન કરતા. એ ઇન્જેક્શનથી લેવાનું હોય તો પણ ન કરતા. ઘણા તો સર્પ હોય કરડાવે છે, જીભે સર્પ કરડાવે. એક વ્યસન છે, તમને ખબર નહીં હોય, કહે છે સર્પો રાખે છે અહીંયા કરડાવવા જાય રોજ, બોલો થઈ એને નશો ચડે. બહુ પ્રકારના આ બધા જ કેફી પદાર્થો છે. આ તો દેશ વિદેશમાં અનેક વિધ નીકળ્યું છે, ચાહે એ પાનમાં તમાકુ કિમામના રૂપમાં હોય. નહીં લેવાનું, એ બધું છોડી જ દેવાનું. નશો એક સહજાનંદ સ્વામીનો, આપણા આત્માનો. બસ આ સંતો મળ્યા, આ સત્સંગ મળ્યો, અહી કેપ, બીજું હું વળી આ નાની વાત મળી છે. અને તમને કહું, ચા કે કોફી સુધા નહીં પીનાર આવો મહા તેજસ્વી પ્રભાવશાળી, આ દુનિયામાં અનેક પુરુષો છે. અને આ દિવ્ય સ્વામિનારાયણ સત્સંગમાં તો જેણે ચા કોફી કોઈ દી ચાખી નથી એવા અપરંપાર નરનારીઓ છે, બોલો. એટલે અમે સાધુ સંતો અને તમે બધા હરિભક્ત, કોણ ચા પીવે, કોણ કોફી પીવે, કોઈ નહીં. કઈ જરૂર નહીં એની, કદી નહીં પડતી ને, કોઈ દી નહીં પડતી. અમારા બધાને વર્ષો વયા ગયા, ક્યારેય અમારે હાજે માંદે ચા ની કોફી ની જરૂર નહીં પડી, બોલો. માટે મનની નબળાઈને ફેંકી દો, જાગો. ભગવાન સહજાનંદના આશ્રિતો જાગો, વ્યસન છોડી દો. હાલે જ નહીં આપણામાં એ લફંગાય બધી. આપણી તો એક આગવી પ્રતિભા હોવી જોઈએ, એક આગવી છાપ હોવી જોઈએ, અને આ સમગ્ર વિશ્વમાં એ છાપ છે. ઓ સ્વામિનારાયણ છો, છો તો તમે ચાય ન પીવો તો શું તમારે માટે લાવવું? આ કોડો કે બધું પીવું લાઈન બાપા. શું સ્વામિનારાયણ પણ હળી ગયેલો સ્વામિનારાયણ શું? હે કે તમે સ્વામિનારાયણ છો તો તમે ચાય નહીં પીવો. હવે એ બિચારો એમ માને છે કે આ સ્વામિનારાયણ છે એટલે ચાય ન પીવો. ધ્યાન રાખજે તું, ઘરમાં રહેજે. હા સ્વામિનારાયણ બધા હડેલા ન હોય પણ અમુક અમુક મૂર્ખાવાની વાત કીધા જેવી નહીં, કે બધા સંપ્રદાયમાં હોય હડેલા. પણ ખરેખર જે મોક્ષ ભાગી આત્માઓ છે અને ખરેખર ભગવાનને જે માને, ભગવાનની છબીને જ માને, મારા દીકરા ભગવાનની આજ્ઞા નહીં લ્યો. હા પરમાત્માની છબી આમ આમ કરે, જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ સજાનંદ સ્વામી મહારાજ. એટલે ભાઈ હવે તું એની આજ્ઞા પાડે તો આમ આમ હોવાર ન કરતો હાલશે હાલશે. બોલો ઠાકોરજીના દર્શન કરવા બીજાને કોણિયું મારીને પાડીને મળો ઝાળગે પોગે ત્યાંથી હલે નહીં. હવે પાછો ચાનો હબડા કાલે પાછો કાંઈ ને કાંઈ પડીકી ખાઈને માવા ખાઈને વ્યભિચાર કરે ને કાંઈ ડખા કરે ને ચોરીઓ કરે ને કાંઈક ઊંધા હવળા ધંધા કરતો હોય. કહેવાતો એરી ભગત લ્યો, શું કરવું આનું? આને ક્યાં નાખવા જવા? થોડા હોય પણ હારા હોય, હારા હો ભલે થોડાક જ સ્વામિનારાયણ હોય, બહુ ઝાઝા સ્વામિનારાયણ ન હોય તો હાલશે વિશ્વમાં. પણ હારા હારા હોય ને તો સારું. ભગવાન સ્વામિનારાયણ ને ગોપાલ સ્વામી ને મુક્તાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી એ બધા આવું ઈચ્છતા હતા કે ભલે થોડું પણ સારું ને મીઠું હોય ને. પાછળના માણસોને છે ને ક્વોલિટીમાં કોઈ રસ જ નથી રહ્યો, ક્વોન્ટિટી વધારે જવાના, જે ઉમળકાના ઉભળખા જાગ્યા છે ને તે જેવા હોય હાલજો. કે અમારે કોઈ ચેલો નથી, તું જેવો એવો ચેલો જ ખરો. કે સમજાણ કાંઈ હું પાળીશ નહીં, તક કશું ન પાળતો, મને પાળ. આવી ગયું બધું, આમ થઈ પડ્યું. હામ હામે હરીફાયું થઈ પડીશ. ચારિત્ર શુદ્ધિની નહીં હો, વધારે અન્વયાયીઓ કરવાની. બોલો મોટા કાફલા દેખાડવાની, મોટી સ્વભાવ દેખાડવાની, મોટા મેળાને સમયાને ઉત્સવો દેખાડવાની. હા મામે હરીફાયું. ચારિત્ર ઘડતરની કે નિર્વાસનિક પુરુષોના નિર્માણોની જો અમને હરીફાયું થતી હોય, અનાદિ મુક્તોના સર્જનો થતા હોય તો તો આપણને એમ થાય કે શાબાશ શાબાશ અચ્છા હુઆ. પણ એવું જ કંઈ છે નહીં. વ્યસન છોડો, વ્યસનની તો બહુ માછાકુટ કરતો નથી, કારણ કે બહુ વ્યસનો છે. કેટલા કેટલા છે ભાઈ ભાઈ તેના છે. બાઈવી રવાડે સડીશ, છોકરાને છોકરીઓ સ્કૂલમાં ભણતા હોય કોલેજોમાં ત્યાં ત્યાં દેશ પરદેશમાં ભાઈ ભાઈ તેના વ્યસનો કરે છે. રિવાય છે, દુઃખી થાય છે, પસ્તાય છે, પણ બંધાઈ જાય તો શું કરે? વ્યસનનો અર્થ થાય છે બંધન, અને વ્યસનનો અર્થ થાય છે દુઃખ. એનું નામ જ બંધન, અને બંધન એટલે જ દુઃખ. મુક્તિ એ સુખ છે, આટલું તો સમજો. શાહારું દુઃખ કરો છો, વ્યસન કરો છો એમ ન કહેવાય, શાહારું દુઃખ કરો છો એનું નામ જ દુઃખ છે. શાહારું બંધાવ છો, મુક્ત વિહરો. અને અહીં તો નહીં પણ સૌરાષ્ટ્રમાં તો વ્યસનને કોઈ વ્યસન નો કહેવા, એને સ્થાનું બંધાણ છે એમ કહે. યાને કે બંધન છે, બંધાણ, હોકાના બંધાણી છે. બંધાણી તો આપણે કહી છીએ પણ એનો મૂળ શબ્દ છે બંધન. એને ચાનું બંધન છે, એને હોકાનું બંધન છે. હે એ કોફીના બંધની છે, બંધની પેક થઈ ગયેલા, બંધાઈ ગયેલા કોફીમાં વીટળાઈને જામી ગયેલા. ભગવાનના આશ્રિત છીએ આપણે તો ભગવાનનું બંધાણ હોવું જોઈએ, આપણે સાધુનું બંધાણ હોવું જોઈએ, આપણે કથા કીર્તન ને સેવાનું બંધાણ હોવું જોઈએ. આપણે એ વ્યસનો હોવા જોઈએ, વચનાઓ તો વાંચવાનું વ્યસન હોવું જોઈએ, પૂજા કરવાનું વ્યસન હોવું જોઈએ. બોલો શિબિરમાં જવાનું વ્યસન, ઉત્સવમાં જવાનું વ્યસન કરો ને, વ્યસન કોણ ના પાડે, અરે થાય એટલા કરો, પણ આ બધા વ્યસનો કરો, આવા વ્યસનો બોલો. તમારે વ્યસન કર્યા વગર ને બંધાણ્યા વગર ન રહેવાતું હોય તો બંધાવાની જગ્યાઓ બહુ છે. ભગવાનની દિવ્ય મૂર્તિમાં બંધાવો, ભગવાનના મોટા પુરુષોમાં બંધાવ, સારો સત્સંગી હોય ત્યાં બંધાવ ને, કે એને મળ્યા વગર ન હાલે, એને ફોન કર્યા વગર ન હાલે, એની પાસેથી બે વાત વચનામતની સાંભળ્યા વગર ન હાલે, મારે બંધન થયું, તો તમારું એ બંધન પુરુષોત્તમ સુધી તમને લઈ જશે અને ઓલું તમને ઢહડી નરકમાં નાખશે. આવું છે. માટે આટલું બસ, મેં આગે ચલું. ગાંજા ભાંગ્યો મ ફર માં જમરે ચડે કે ફતે તજો કહું તમને રે. સ્વામી આ બે ત્રણ નામ લખ્યા, સ્વામી ને કહે બાપા આવો જોવા, તમને આઈટમો બતાવી એમ. જેના અન્ન જળ હોય વટાળ રે, તેને ખાવું પીવું કોઈ કાળ રે. જેના અન્ન જળ વટાળ હોય, તમારે અનુરૂપ ન હોય તો એ તમારે ખાવા પીવા નહીં, કે જે ખાવા પીવા ને યોગ્ય ન હોય. અને બીજું, હરિપ્રસાદી ને ચરણામૃત રે, જાતિ વટાળે તજમું તરત રે. ભગવાનની પ્રસાદી હોય પણ તમારા વર્ણાશ્રમને અનુરૂપ ન હોય તો તમારી એ ન ખાવી, ચરણામૃત હોય તોય ન લેવું, એ વટાળ જાણીને છોડી દેવું. પણ જગન્નાથપુરીમાં આવું કાંઈ ન જોવું, એ જગ્યા એક એવી છે કે ત્યાં ના છે, ત્યાં ઓલો ભાત રંધાય ઠીકરામાં, તે ખાઈ લેવાની પ્રસાદી, બીજું કઈ નહીં. આમ શાસ્ત્ર કહે છે, આપ સ્વાર્થને સિદ્ધ કરવા રે, ખોટા કલંક કોઈને ન ધરવા રે. આપ સ્વાર્થને સિદ્ધ કરવા રે, ખોટા કલંક કોઈને ન ધરવા રે. જેમ ન નાખવી જૂઠી આળ રે, તેમ ન દેવી કોઈને ગાળ રે. તીર્થ સતી સંત જાણો રે, વિપ્ર વેદ વચન પ્રમાણો રે.
દેવ તીર્થ સતી સંત જાણો રે, વિપ્ર વેદ વચન પ્રમાણો રે.
તેની નિંદા કે દીએ ન કરવી રે, કોઈ કરે તો કાને ન ધરવી રે.
તેની નિંદા કે દીએ ન કરવી રે, કોઈ કરે તો કાને ન ધરવી રે.
બહુ મોટો પાપ છે આમ, કોઈની માથે અપવાદ નાખો ખોટો, ઈ અને એ બહુ ભયંકર દ્રોહ છે. આપણે ઝીણા મોટા આવા સૂક્ષ્મ દ્રોહો બહુ કરતા હોઈએ છીએ, એટલે આપણી ભક્તિ ઉગતી નથી. આપણી માથે કંઈક ભી પડે ને એવું લાગે આપણે માથે આવશે, એટલે આપણે ઉલાળીને કોકને માથે નાખીએ. હવે એ બિચારો નિર્દોષ હોય, ખોટો ટીપી નાખ્યો આપણે, ખબર નથી રહેતી આપણને. સહજ ઘણાના તો આવા જ સ્વભાવ હોય છે, એને આવું થયા જ કરે એમ છે, એમ થયું નહીં જેવી વાતમાં કે હું નહોતો એ તો આ હતો, લે હવે એ ક્યાં ભોગવીશ તું. અને એમ લખ્યું છે શાસ્ત્રમાં કે બીજા બધા પાપનું પ્રાયચિત થાય, પણ આ એક એવી વસ્તુ છે કોઈને માથે મિથ્યા અપવાદ નાખો ને એનું પ્રાયચિત જ નથી થતું, અને એનો બહુ ભારે દંડ ભોગવવો પડે છે. એટલે ખોટું કલંક ન બેવું કોઈ નહીં નહીં, ખ્યાલ આવ્યો તમને? અને હું તમને એક સવાલ કરું, આપણે ખોટું બોલવાની ટેવ છે ને, એ ખોટું કલંક દેવાની જ ટેવ છે. જે માણસ ખોટું બોલે છે એ શું કરે છે? ખોટું કલંક જ દે છે, તો નહીતર ખોટું બોલવાનો અર્થ શું છે? ખોટું બોલ્યો એટલે કોક તો મર્યો જ, બીજું શું? માટે ખોટું ન બોલવું. આપણા ભારત દેશમાં ખોટું બોલવાનો રિવાજ ઘણો વધારે છે. અમેરિકા કે ઇંગ્લેન્ડ આમ જેવા હોય એવા, પણ ત્યાં જે માણસો બધા છે ને, ત્યાંની કોલેજમાં ભણેલા છોકરા છોકરીઓ આ તે, ખબર નહીં એને શું રેડે છે, શું પાય છે. આ કહીએ તે દારૂ માંસ ખાઈ પીવે છે, પરંતુ ખોટું ન બોલે. અમને એની ખબર છે. એ ત્યાં છોકરા બોન થઈને ભણે છે, ઈવડાઈ હોય, પછી એના બાપાની તો એની બાની તો ફૂલ બોલે, કેમ જે આય ભણી ગણીને મોટા થયેલા. પણ યાના છોકરાને તમે એમ કહો કે તું મીઠ ખાશ તો કે હા ખાવશ, તું વ્યભિચાર કરેશ તો કે હા, એ હાજ પાડે, ખોટું ન બોલે. કાં તો એને એમ છે કે એમાં શું ખોટું કરીએ છીએ, તે ખોટું બોલવું એમ જે હોય તે, પણ કહી દે. આવી વાત છે. ખોટું ન બોલો, મિથ્યા અપવાદ ન નાખો કોઈના ઉપર, અને એવી જ રીતે કોઈને ગાળ ન દેવી. એ દેવાની વસ્તુ જ નથી. જે દેવું એ દેવું, ગાળ ન દે. સમજે, આપણા મોઢામાં ગાળ શોભે જ નહીં. ને મને એ વાતનું આશ્ચર્ય છે કે આ ખોટો કલંક નાખવાની વાત અને ગાળ દેવાની વાત, આ બેમાંથી ભાગ્ય કોક બચતો હોય તો બોલો. સારા સારા ભાઈઓ ગાળું બોલે એમ નહીં, બાયું બોલે છે. પગ લઈને ગાળ બોલો, બોલો. જો ગણીને કાઢો તો થોડાક જ એવા નીકળે ભાઈઓ ભાઈઓ કે એના મોંમાંથી ગાળ તો નીકળે જ નહીં. બોલો. અરે કેટલાક સાધુ અને ધર્માચાર્યોને પણ મેં ભગભગ ગાળ્યું બોલતા સાંભળ્યા. મેં પોતે એને એમાં કઈ લાજ શરમ જ નહીં. આપણે હેઠું જોઈ જાય ત્યારે પણ તમે તે ગાળ્યું ના બોલે કદી નહીં. જે જીભે ભગવાન શ્રી હરિના નામ જપાણા, એ પાવન જીભે ભૂંડો શબ્દ કેમ બોલવો. દાઈ ચડી હોય, ક્રોધ ચડ્યો હોય, જે છું હોય તે, પણ એ જીભમાં એ શબ્દ આવે જ નહીં. જે આપણું મન ભગવાનના ચિંતનમાં છે, એ મનમાં એવો નબળો શબ્દ ઉદ્ભવવો જ ના જોઈએ ને, એનો વિચાર જ ના આવવો જોઈએ. ગાયો આવડવી ન જોઈએ આપણને તો, એ આપણે શીખવા જેવું કે શીખી રાખ્યા જેવું કે સંભાળ્યા રાખ્યા જેવું સ્તોત્ર નહીં. અરે અમુક અમુકના ઘર તો તમારે વાત જવા દે, અમુક શેરીઓ તમારા છોકરા ન આવડતી હોય ને, બે દી ઘરમાં શેરીમાં જાય ને, પાવરફુલ ગાળો શીખીને આવે. બોલો, જોયા જેવી. માટે ભગવાનના ભક્ત ગાળો ન બોલો. એકવાર આમ રસ્તે હાલ્યો જતો, એક હરિભગત હતા, એના ખેતરમાં ભરવાડે ઢોર નાખ્યા છે. એ એટલો બધો હરિભગત ખીજાણો પેલા ભરવાડમાં છે, તો હું ખાલી ઘડીક ઊભો રહ્યો. ભરવાડના હતા છોકરાની બધા, ખાલી જાણવા સાંભળવા. એ કીધું ગાળ બોલે છે કે નહીં. એ એવો કાંઈ બહુ હરિભગત નહોતો, પણ એના બાપા બહુ સારા હરિભગત હતા, એટલે સંસ્કાર એના ઉતરી ગયેલા. બહુ ખીજાણો ઘણીક રાડ્યું નાખી, સમજે, એના ઢોરને લાકડીઓ લઈને કાઢ્યા બહાર. એક ગાય ન બોલ્યો, એક નહીં. મેં કીધું ધન્ય છે સ્વામિનારાયણ સંપ્રદાયને, જે આવા ભક્તોનું એક સમુદાયનું નિર્માણ થાય છે. એ ગાય ન બોલે. અને ઘણા તો વાતની વાતે ગાળ બોલે, ગાળ બોલીને જ વાત કરે. અમુક તો પ્રાંતના ને શહેરના ને એરિયાના રિવાજ જ એવા છે ગાળ વિના તો ઘરમાં માં દીકરો કે દીકરીનો બાપ એ કોઈ વાત ન કરે, બધા ગાળ બોલીને જ કરે. અને કેવી ગાય સાંભળીને તમને કીડા પડે એવી નહીં, એને હાવ સહજ. ત્યારે આપણને એમ થાય કે અરે અરે અરે. હમણાં અમારે પેલા જજ પટેલ સાહેબ મળ્યા, મને કે સ્વામી હું જે બાજુ છું ને એ બાજુ મને કે છે ને આ ચારિત્ર બાબતમાં બધા મને કે હાવ પોલા. મને તો બહુ નવાઈ લાગી. મેં કીધું આમ કેમ? તો કે આ જ બધું એ ગણવા મને નથી આવતું કઈ, સમજાણું આવું બધું. પરંતુ એ કઈ સારું નહીં, સુખ નહીં, એમાં સુખ નહીં. આ ઝૂંપડપટ્ટીઓમાં છે ને આ બધું હોય, કઈ મેળ નહીં લ્યો. તો શું એને બધાને સુખી સમજવા? અરે કેવા કાંગા રોળ, ક્યાં કેવા બધા દુઃખ હોય છે. અને સાય સવારે અહીંયા પોલીસ જતી હોય ને કોકને પકડતા હોય ને કોકને મારતા હોય ને કંઈક જેલમાં જતા હોય ને કોકના કેસ થતા હોય ને બોલો ભાઈ ભાઈને અહીંયા રોગ છે ને ભાઈ ભાઈને ઉદ્વેગ ને કાંગારોલ બધોય છે નબળાઈ માત્ર. માટે જો એ બધું સારું ગણાતું હોય તો પછી બધાએ એ જ કરવું જોઈએ ને, તો બધાની એના જેવી સ્થિતિ થાય. માટે એ ન કરાય. ગાળી બોલશો નહીં, બોલતા હોય બેન કરો કે ભાઈ ધંધો નહીં. ગાળ બોલાઈ જાય તો મંદિરે આવીને ભગવાનને દંડવટ કરવા, પ્રાયચિતના જેટલી બોલાઈ ગઈ હોય એટલા દંડવટ કરવા રોજ આવીને, એમ કરીને ગાળની કુટેવ કાઢ નાખો. દેવ તીર્થ સતી સંત જાણો રે, વિપ્ર વેદ વચન પ્રમાણો રે, તેની નિંદા કે દીએ ન કરવી રે, કોઈ કરે તો કાને ન ધરવી રે. એક દેવ એટલે ભગવાન પરમાત્મા, પરમેશ્વરની નિંદા કરવી નહીં, કોઈ કરે તો કાને સાંભળવી નહીં. એ જ પ્રમાણે તીર્થ, જે તીર્થો છે એમના દ્વારા ઘણા માણસો સુખી થાય છે. તીર્થ દ્વારા ઘણા પાવન થાય છે, ઘણા એનો સત્સંગમાં પ્રવેશ થાય છે. માટે એની નિંદા નહીં કરવાની, સતીની નિંદા નહીં કરવાની. જે પતિવ્રતા નારી છે, જે પોતાના ધર્મમાં વર્તે છે, એની ટીકા નહીં કરવાની, નબળું નહીં બોલવાનું, સંતની નિંદા નહીં કરવાની. આ જેના નામ લીધા છે ને એને બધાની આગળ સત લગાડી દેજો. ખરેખર આ વસ્તુ એમ જ હોવી જોઈએ તો એની નિંદા ક્યારેય ન થાય. વિપ્રની નિંદા નહીં કરવાની બ્રાહ્મણની, અને વેદની નિંદા નહીં કરવાની વેદના વચનોની, આની નિંદા ન થાય. કોઈ કરે તો એની સાંભળવાની પણ નહીં. આ એક શાસ્ત્ર વિધાન છે, એ આપણા માટે સુખકારી નહીં. માટે એને છોડી દો. કોઈ કરે તો કાને ન ધરવી રે, સાંભળવી નહીં, હાલતું થઈ જાવ ભાઈ અમારે નહીં સાંભળવી. હવે આગળ ચાલુ છું. જગમાં જે દેવતા આગળ રે, પૂજે માંસ મદિરા ને જળે રે, વળી પશુ હિંસા થતી હોય રે, તેની પ્રસાદી ન લેશો કોઈ રે. જગતમાં જે દેવની આગળ, જે મંદિરમાં, જે મૂર્તિ પ્રતિમાની આગળ માંસ મદિરાનું ભોગ ધરાવતો હોય અથવા પશુ હિંસા થતી હોય, તો એ મંદિરની, એ દેવની, એ પ્રતિમાની, એ સ્થાનની, એ તીર્થની, એ જગ્યાની પ્રસાદી લેવી જ નહીં. એ દેવને ધરાવેલું પાણી ન પીશો, કારણ કે એનું મોઢું માંસ વાળું હોય ને એ પાણી પીવે એટલે આપણે એ પ્રસાદી આવે. પછી ખ્યાલ આવી ગયો તમને? ખબર પડે કે આ મંદિરમાં ક્યારેક આવા ભોગ ધરાવાય છે. આ દેવની આગળ, આ દેવીની આગળ, આ મઢમાં કે આ ડેરીએ કે આ જગ્યાએ, તો યાની પ્રસાદી ન ખવાય ક્યારેય ભૂલમાં, ભલે આપણે ગયા હોય. છોડી દેજો. એ તામસ દેવ દેવીઓ છે,
એને સારી વસ્તુ ધરાવેલી હોય, દૂધપાક કે પૂરી કે ફ્રૂટ, તો પણ એનું ધરાવેલું ખવાય નહીં, ભલે વગર ધરાવેલું ખાવ ના છે.
અને વાટે જતા શિવાલય આવે રે, બીજા દેવના સ્થાન કક હાવે રે.
વાટે જતા શિવાલય આવે રે, બીજા દેવના સ્થાન કક હાવે રે.
તેને નમસ્કાર કરી જન રે, કરું આદર સહિત દર્શન રે.
તેને નમસ્કાર કરી જન રે, કરું આદર સહિત દર્શન રે.
પોતાનો જ વર્ણ આશ્રમ રે,
પોતાનો જ વર્ણ આશ્રમ રે.
તે તો તજવો નહીં કે દી ધર્મ રે, પર ધર્મમાં પગ ન ભરવો રે. પાખંડી કલ્પિત પર હરવો રે,
પર ધર્મમાં પગ ન ભરવો રે. પાખંડી કલ્પિત પર હરવો રે.
માટે ભગવાનના ભક્તને વાટે આવતા જતા કોઈ શિવાલય આદિ દેવ મંદિર હોય તો એના આદર થકી દર્શન કરવા, નમસ્કાર કરો. તમે અંદર જઈને કરો અથવા તો આમ ચાલતા એને વંદન કરી લો, એમ કરવું જોઈએ. જો એમ ન કરો તો એ દેવનું અપમાન કહેવાય છે, એની અવહેલના કહેવાય છે, અને એ આપણને દુઃખકારી નીવડે. ભલે અંદર તમે જાઓ કે ગલ્લામાં 5 પૈસા નાખો ન નાખો, પણ ખાલી આમ કરી લો ને, એટલે આપણે એને સલામ આપી દીધી, એનું માન જાળવી લીધું. કેમ જે એ મોટા છે, એક મર્યાદા છે. નહીતર આપણે છે ને અવિવેકી અને મોટાને નહીં ગણનારા ઘમંડી અને મોટાનું અપમાન કરનારા ગણાય, એ સારું નહીં. માટે આ નિયમ રાખો. અને એક વાત યાદ રહે કે રસ્તે આવતા કોઈ દેવ દિવ્યને તમે એમ વંદન કર્યું, મનથી વંદન કરી લીધું, તો તમે એનો આદર જાળવી લીધો અને તમે પગે લાગ્યા કે ત્યાં જઈને વંદન કર્યું, એનો અર્થ એ નહીં થતો કે તમારી અનન્ય નિષ્ઠા તૂટી ગઈ, કે તમે ઉપાસનામાંથી પડી ગયા, એવું નહીં. ઘણી જગ્યાએ આશ્રિતોને અનન્ય નિષ્ઠા કરાવવાના બાના હેઠળ એટલા બધા સંકુચિત બનાવી દેવામાં આવ્યા છે કે કપડું સીવડાવવું હોય તો કપડું કરાવવું એમ બોલે, ભૂલીમાં શિવનું નામ આવી જાય તો નિષ્ઠામાંથી ભ્રષ્ટ થઈ ગયા એમ. એ બધું ખોટું છે, સમજાણો. શિવનું નામ ન લેવાય, નહીં તો નિષ્ઠામાંથી પડી જાય. બાકી બધું કરાય, ન કરવાનું કરવાનું એ નહીં સમજાતું. એટલે આવી બધી છે ને વાતો, એ બધી છે ને બધાને ઘેટાને વાડામાં પૂરવાની છે. ઘેટું ક્યાંય વયું ન જાય, આ બધું લાકડા ચલાવવાની વાત છે, અહમ મમત્વના ખોટે ખોટા. બાકી જે કરવાનું છે એના ઉપર ધ્યાન જ નહીં. પંચ વિષયમાંથી પ્રીતિ તોડવાની, ભગવાનમાં અખંડ પ્રીતિ કરવાની. હવે પંચ વિષયના વિચારો આવે, ન્યા નિષ્ઠા ન તૂટી ગઈ. દેવ દેવીને આમ નમન કરો કે એનું નામ લ્યો ત્યાં નિષ્ઠા તૂટી જાય, અને બૈરા છોકરાની સેવા આખી જિંદગી કરો તો નિષ્ઠા ન તૂટે. આ તો બધા ધંધા કહેવાય, કોને કહેવા જવાની આ વાતો બધી. અને એવી કોણ વસ્તુ છે કે જેમાં આપણા ઈષ્ટદેવ નથી, બોલો. એમાં મોટા જે દેવ દેવીઓ છે એમાં તો ભગવાન ઘણા રહ્યા હોય, માટે એને ભગવદ્ બુદ્ધિથી તમે વંદના કરો, પગે લાગો, એમાં શું તમારા ઈષ્ટદેવની પ્રીતિ તૂટી ગઈ કે નિષ્ઠા તૂટી ગઈ એવું થોડું હોય. તમારે થોડું એનું ધ્યાન ભજન કરવું છે, બોલો. કોઈ પરણીને સ્ત્રી સાસરે ગઈ, એ એના પતિની જ છે, પરંતુ એના પતિના સગા જાણીને એના દેરના કપડાં ધોવે કે એને દેરને જમવાનું પીરશે કે એના દેરને એક જેઠને એક હસીને બોલાવે સસરાને, તો શું पतिव्रता मटी गई, निष्ठा टूटी गई, केना कपड़ा केम धोया नहीं, एने वंदन केम कर्यू, एने केम जमाड्या, एने हारू केम रांध्यू, ये तो एना पतिना सगा छे एटले एनी सेवा एने करवानी होय, एम एम देव देवियो छे ए आपड़ा भगवानना भगत छे એમ માની એને વંદન કરવાનું. એનો અર્થ એવો થોડો થાય, ઘણા કરે છે ખોટું છે. માટે આપણે ભગવાનના ભક્તોએ મોટા માણસને વંદન કરવું, આપણે સત્સંગીને પગે નહીં લાગે. એમ ભગવાનના જે ભક્તો હોય આ દુનિયામાં જે કોઈ દેવ દેવીઓ છે એ બધા પરમેશ્વરના ભગત છે, એમ એનો આદર કરાય. અને પોતાનો જે વર્ણ અને આશ્રમ એનો ધર્મ કોઈએ ત્યાગવો નહીં, એમાં રહેવું. પરધર્મમાં પગ ન ભરવો, પાખંડી કલ્પિત ધર્મ પરહરવો. પરધર્મ ભયાવહ, બીજાનો ધર્મ તમારે અનુસરવો નહીં. શાસ્ત્રમાં બધાના ધર્મ લખ્યા છે, ભાઈ આ ત્યાગીનો ધર્મ, આ ગ્રસ્તનો ધર્મ, આ રાજાનો ધર્મ. હવે હવના ધર્મ પાળવા, સાધુ એ સાધુના પાળવા, ગ્રસ્ત એ ગ્રસ્તના પાળવા, આચાર્ય આચાર્યના પાળવા, સદવાએ સદવાના, વિદ્વાના વિધવાએ. એમાંથી કદાચ કોઈ પોતાનો ધર્મ ન પાળે તો આપણે એમાં લઈને માંડવું કે નથી પાળતા જ મારે પાળવો, કારણ કે હારું નહીં. એ ઓલાના જેવી વાત થાય, કુંભારને ઘેરે સોર આવ્યા, સમજ્યા, એ કૂતરો ભૈંસો નહીં, એટલે ગજડાએ કીધું કે ભૈંસાય ત્યારે ડ્યુટી બજાય તો મારે નહીં ભાવું, તો તારી ફરજ છે તો નહીં બજાવી લે. આ કુંભાર કંઈ મને હાસવતો નથી અને મારી બેદરકારી છે. ગધેડાને એમ થયું કે તું હારા જો ભહીન નહીં જગાડે માલિકને તો ભાઈડો વફાદાર રહેશે અને ભૂંકીને જગાડશે. ગધેડો ભૂંક્યો, સમજાણો, ગધેડો ભૂંક્યો અને કુંભારનો મગજ ગયો કે મારો હારો રાતે ભૂંકે છે ને અમથમ તો હોવા દેતો નથી. ચોર તો ભાગી ગયા પણ ઓલો ઘરમાંથી દંડીકો લઈને આવ્યો ને કુંભારે ગજડાને દેવા જ માંડ્યો, મારીને વયો ગયો. પછી કૂતરાએ કીધું કેમ થયું, તો મને ટીપી નહીં ગયો. કે તું ભૂંકીને એનો અર્થ કોઈ એવો ન કરે ચોર આવ્યા છે, હું ભહું તો જ એવો અર્થ થાય, કેમ જે મારો ધર્મ છે તારો નો. એટલે મારો ધર્મ તે પાડ્યો તો દંડી ગા મળ્યા તને. એટલે હવે હવના ધર્મમાં રહેવું, બીજાનો ધર્મ પાળવો નહીં. હવે સધવા વિધવાનો પાળે ને વિધવા સધવાનો પાળે, તો આ તો ઊંધું થયું, દંડિકા જ ખાઈ, બીજું કાંઈ થાય એમાં. ત્યાગી ગ્રહસ્થનો પાળે ને ગ્રહસ્થ ત્યાગીનો પાળે તો મેળ નહીં હારે એમાં તો કાંઈ. માટે પોતે પોતાના આશ્રમના ધર્મ અને પોતાના વર્ણના ધર્મમાં હવે રહેવું, એમાં હવે સુખ થાય એમ ભગવાનનું કહેવું છે. વળી પાખંડી ધર્મ ન પાળવો, કે જેમાં પાપ રહ્યું હોય એવો જે ધર્મ, સમજાણું, એ પાખંડ ધર્મ છે. અને વેદશાસ્ત્રથી વિરુદ્ધ ધર્મ હોય એ બધો કલ્પિત ધર્મ છે. નાસ્તિકો કે અમુક અમુક ધર્મો છે બધા, જે કેવળ કર્મને જ માને, એ કલ્પિત ધર્મો છે, એનું આચરણ કોઈ દી ન કરવું. વળી કહે છે કે કૃષ્ણ ભક્તિ જે પોતાનો ધર્મ રે તેમાં મોળા પાડે જે બે શર્મ રે, તેના મુખથી હરિકથા જ્ઞાન રે, કેદી ન સાંભળો દઈ કાન રે. પોતાને ભગવાનની જે ભક્તિ કરવી અને પોતાનો જે ધર્મ પાળવો, એમાંથી જે આપણને મોળા પાડે તો એના મોઢેથી ભગવાનની કથા જ્ઞાન ન સાંભળો. કાંઈક કપાણીમાં આવી ગયા હોય ને ત્યાં બેસવું પડ્યું હોય ને ઊભું રહેવું પડ્યું ને સાંભળવું પડ્યું હોય તો એ છે ને કાન દઈને ન સાંભળવું, ધ્યાન ન દેવું. કારણ કે એની વાતે કરીને તમે ભગવાનની ભક્તિમાં મોળા પડો છો, ધર્મ નિયમ પાળવામાં નબળા પડો છો, માટે એ તમને નુકસાન કરે છે. માટે એ ગમે એવા મોટા ગણાતા હોય તો એની વાત ન સાંભળવી, ભલે ગમે એવી એની પાસે સત્તા હોય કે ગમે એટલા લોકો એની પાછળ હોય, પણ એની વાતથી તમારા ધર્મ જ્ઞાન ઘટતા હોય, ભક્તિ ઘટતી હોય, એને છોડી દો, આઘાઈ રહ્યો એનાથી. જેની વાતે કરીને તમારી ભક્તિને પોષણ મળે, જેની વાતે કરીને તમારા ધર્મને પોષણ મળે, જ્ઞાનને પોષણ મળે, વૈરાગ્યને પોષણ મળે, તમે આગળ વધો આધ્યાત્મિકતામાં, પ્રભુ પાસે જાઓ, તો બસ એની વાત તમે પ્રેમથી સાંભળ્યા કરો. ભલે મહાન ગાદીપતિ કે મોટો ન ગણાતો હોય હજારોનો ગુરુ, પણ એ તમારું કલ્યાણ કરશે. કેમ જે એની વાતે કરીને તમારી આધ્યાત્મિકતાને પોષણ મળે છે. જેની વાતે કરીને તમે ઉલટાના ઉતરી જાઓ, આહા, એનાથી આઘા રહેજો. બહુ એવું થતું હોય છે, બિચારા વિવેક વિનાના એને મોટાને હારાના આગેવાનને ડાયા જાણીને મહિમાથી વળી વાત સાંભળે, અને એ એવી યુક્તિથી વાતો કરે કે આવડો અભિસારો મૂળગે જ જાય. કંઈક ને એવી રીતે પાડી દેવામાં આવ્યા ભોળા ભલા માણાને. માટે સાવધાન. ને પછી કે છે, એ સાંભળ્યામાં નહીં સારું રે, માટે કરું છું તમને વારું રે, જેણે હોય નિજ પારકો નાશ રે, એવું સત્ય ન બોલીએ દાસ રે. જે બોલવાથી તમારો અને બીજાનો નાશ થાય, વિપત્તિમાં, ભયંકર વિપત્તિમાં આવી પડો, એવું સાચું ન બોલવું. આનો અર્થ ખોટું બોલવાની સંપૂર્ણ છૂટ કરશો નહીં કોઈ. આનો અર્થ એટલો જ થાય કે મનુષ્ય તન મોક્ષ થાય એવું છે, એનો નાશ થઈ જતો હોય તો એને જાળવું. કંઈક બોલવ્યા કરીને, આપણે બોલવ્યા કરીને કોકનો નાશ થઈ જતો હોય તેનો બચાવ કરવો. માણસ જીવશે તેનું ભલું થાય, પાપ કર્યા છે પ્રાયચિત કરશે. એટલા માટે એવું તો સાચું ન જ બોલો કે જે બોલવાથી તમારો કાં બીજાનો નાશ થઈ જાય. એટલું ખોટું બોલવાની છૂટ છે. ઘણા બહુ લઈ લેશ ઝાજી બધી, એવી ઝાજી છૂટ નહીં. અને ઘણાને આ વાત ગમતી નથી કે સ્વામિનારાયણ ભગવાને આવું કેમ લખ્યું, ખોટું બોલવાની છૂટ કેમ આપો, ખોટું બોલાય જ નહીં. એટલે ઘણાય સંપ્રદાયના ઘણાય મોટા ગણાતા, આમ સત્યવાદી ગણાતા, એ લોકો નહીં ફાવ્યું, સમજાણો. પણ સ્વામિનારાયણ ભગવાને તો બહુ સમજીને લખ્યું છે, પ્રેક્ટિકલી લખ્યું છે, સમજાણો. આગળ ઇતિહાસોને જોઈને લખ્યું છે. મહાભારતના યુદ્ધમાં ધર્મ જેવા ધર્મને એકવાર નરોવા કુંજરવા કરવું પડ્યું હતું બચવા માટે, નહીં ત્યાંથી મારી નાખે બધાયને. દ્રોણ ગુરુ છોડે એમ નહોતા, બરોબર છે. પછી વસુદેવ અને દેવકીને એકવાર ખોટું બોલવું પડ્યું જેલમાં, બોલો. અને મહાભારતમાં ધર્મને બોલવું પડ્યું, ભાગવતમાં વસુદેવજીને બોલવું પડ્યું, અને રામાયણમાં સતીને બોલવું પડ્યું ભોળાનાથના ઘરેથી. એટલે રામની પરીક્ષા લેવા ગયા હતા ને, સીતાનું રૂપ લીધું. શંકરે પૂછ્યું શું કરી આવ્યો, તો કાંઈ નહીં. એને ખબર પડી ગઈ સીતાનું કહીશ ને તો મને રાખશે નહીં, કારણ કે સીતાને ભોળાનાથ માં માને છે. મેં એનું રૂપ લીધું એટલે પછી હવે મને પત્ની તરીકે નહીં રાખે. એ ખોટું બોલ્યા, મેં કાંઈ કર્યું નથી એમ. પરીક્ષા લેવા ગઈ હતી પણ રામની એમને પાછી આવી. તારા વાલા ભક્તો ભોળાનાથે પછી આમ સમાધિમાં જોયું તો ખબર પડી કે આ તો સીતાનું રૂપ લઈને આવ્યા હતા. પછી એનો ત્યાગ કર્યો શંકરે. પણ પાર્વતી એટલે સતી દક્ષની દીકરી, એને ખોટું બોલવું પડ્યું, યુધિષ્ઠિરને ખોટું બોલવું પડ્યું, વસુદેવને ખોટું બોલવું પડ્યું, એવી કફોડ સ્થિતિમાં. તો એવો કોઈ સંજોગ આવે ત્યારે ખોટું બોલવું, એટલા પૂરતું. ધર્મ રાજાને ભગવાન કૃષ્ણ બોલાવ્યા, બોલો બચવું હોય તો, એ પોતાનો જીવ બચાવવા માટે ખોટું બોલે, બરોબર છે. અને વસુદેવ કૃષ્ણનો જીવ બચાવવા માટે ખોટું બોલે, અને પાર્વતી પોતાનો આખો સંસાર ફેલ થઈ જાય એમ હતો, પતિ એને છોડી દે એમ હતા, એટલે ખોટું બોલે. એટલે આવા કોઈ સંજોગોમાં તમે ખોટું બોલો તો બાદ નથી, પણ આનો અર્થ એવો નથી થતો કે બસ ખોટું જ બોલ્યા કરું સ્વામિનારાયણ આવે એને. કેમ તો કે શિક્ષાપત્ર લખ્યું છે, સત્યમ ભાષ્યમ ન કરહી ચિત, ક્યારેય હાસું ન બોલવું એમ.
એવો અર્થ નથી થતો. માટે વાલા ભક્તો સાવધાન. પણ આવા સંજોગોમાં ખોટું ન બોલાય એવું જે અમુક કહેશે એ ભલે કહેતા, પણ ભગવાન સ્વામિનારાયણે આપણને આટલા પ્રેક્ટિકલ બનાવ્યા છે કે જે આપણા સુખ માટે છે. માટે પ્રેક્ટિકલ રહેજો. પાછું વહેલું લાકડું ચાલતા નહીં કે નહીં સત્ય એટલે સત્ય, ખોટું બોલવાનું નહીં. સત્ય તો સત્ય એટલે સત્ય. એમ સાચું બોલ્યો મરી જવાતું હોય ન બોલાય, માઇન્ડ નાખે વાધા વાંચી, પણ મમથેમ તું મરવું છે ને બોલીને, એની કરતાં જીવતા રહેશું, ભજન થાય, કીર્તન થાય, સેવા થાય ને મોક્ષ થાય. એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ભાઈ એવું સાચું ન બોલતા, ખાવા તમે બોલીને મરો, જીવો ભજન કરો, શું કામ છે. પહેલાં તો એવો બહુ ખતરનાક યુગ હતો, બહુ જ ખતરનાક. હવે તો આ સ્વતંત્રતા આવી, લોકશાહી આવી, એટલે બધા માણસ છે ને બધું બોલી શકે છે, બધું છાપી શકે છે. પહેલાં તો જે દાદો થઈ ગયો ને ચડી ગયો સત્તા ઉપર, બધું જ એના હાથમાં, કોર્ટ એની, જજ એના, ન્યાય એનો, કાંઈ થાય જ નહીં. હે, કહેવાયની જ કોર્ટો હોય ને સદામના રાજ્યમાં. એ કે આમ બધું હાલે, મુશરફ તમારો ન્યાય બરાબર આમ કોર્ટ ચલાવીને કરે, પણ હવે એ બધું એ ગમે એમ કરીને કંઈ એમાં વળે નહીં માણાનું. એટલે છે ને એવું બધું હોય ને સાચું બોલીને મરવું જ છે ને એમ. માટે સ્વામિનારાયણ ભગવાને વિવેક શીખવાડ્યો કે જીવતા રહ્યો, ભક્તિ કરો અને કલ્યાણને પામો. વિચું સમજી ગયા કે નહીં? હા, એમ તો તમે ડાયા છો, વાત બધી સમજી જાઓ છો. અને હવે લાંચ ન લેવી એ વાત આવે છે, એ તમને કાલે કહીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.